તારીખ 1/6/1987 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 131 અને 132 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 98
131 બોલ ચાલે છે. પ્રેરણા છે એકમાત્ર મોક્ષ માર્ગ છે. સંતોપયોગ દ્વારા જ મોક્ષ સુધી પહોંચાય છે. ત્રણ કાળને વિશે આ એક જ ઉપાય છે. એટલે સૌથી વધુમાં વધુ વજન શુદ્ધ ઉપયોગ ઉપર રાખવામાં આવે છે. ઉપયોગ અંતર્મુખ થઈને શુદ્ધાત્માને વિષય કરે ત્યારે તે ઉપયોગમાં રાગાદીની મલિનતાનો અભાવ હોવાને લીધે એનો શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. એવો જે શુદ્ધ ઉપયોગ છે એ મુક્ત ભાવ સ્વરૂપ હોવાથી એની મુક્તિનું કારણ ગણવામાં આવે છે. સંપૂર્ણ મોક્ષ દશાનું એને કારણ ગણવામાં આવે છે. ભગવાનની તો એવી આજ્ઞા છે, 129 ભગવાનની આજ્ઞા કે શુદ્ધ ઉપયોગથી બહાર આવીશ નહીં. જેની યોગ્યતા વર્તમાન કાળમાં વિચાર કરતા શુદ્ધ ઉપયોગ દુર્લભ થઈ પડ્યો છે. પાત્રતાના ઘણા ગઢ ઓળંગ્યા પછી શુદ્ધ ઉપયોગ પ્રગટે છે, એમને મધ્યથી તો કોઈ શુદ્ધ ઉપયોગ પ્રગટતો નથી. પણ ભલે એ બધું હોવા છતાં પણ જે ભગવાનની મુખ્ય આજ્ઞા છે આ છે કે શુદ્ધ ઉપયોગથી બહાર આવવાની આજ્ઞા જ નથી. અને તે જ એક સંસારથી ઉગરવાનો માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. ભલે કરવામાં કઠિન લાગે, દુષ્કર લાગે, મોડો થાય, અત્યારે ન થાય, હાલને હાલ, તો પણ નિશ્ચય એમ જ રાખવો ઘટે છે. એક શુદ્ધ ઉપયોગ જ કર્તવ્ય છે અને એ જ મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. એમ ન થવું જોઈએ કે આ વાત આપણા માટે ઘણી ઊંચી છે માટે એને પડતી મૂકી દો અને શાસ્ત્ર વાંચન અને જે કાંઈ સાંભળવું, શ્રવણ કરવું, વાંચન કરવું, ચર્ચા વગેરે કરવી, એ પ્રવૃત્તિમાં જ રહી જાવ. બીજી ક્રિયામાં તો રોકાવાનો પ્રશ્ન નથી ગુરુદેવના મુમુક્ષુ માટે. પણ આ ક્રિયામાં શુદ્ધ ઉપયોગ નથી થતો માટે આ ક્રિયામાં રોકાઈ જાવ, અથવા નથી થતો માટે આ ક્રિયા કર્યા કરો માટે કદાચ થઈ છે, એ અભિપ્રાય એ બહુ મોટી ભૂલ છે. સુદામીજી તો એની જગ્યાએ કહે છે કે એમાં તો વ્યવહાર શ્રદ્ધા નથી, વ્યવહાર શ્રદ્ધાનો અભાવ છે. 439માં એ વાત, ન થતો હોય તો પણ થવાનો પ્રયત્ન કર, અને પ્રતીકમાં એમ જ રાખ, નિશ્ચયમાં એમ જ રાખ કે આ કરે છૂટકો છે, આ જ કરવા જેવું છે ને બીજું કરવા જેવું નથી. એ વિષયમાં જરા પણ તારો અભિપ્રાય બદલીશ નહીં, જાણે કે અજાણે બીજો અભિપ્રાય થઈ જશે તો શુદ્ધોપયોગનો માર્ગ બંધ થઈ જશે. શુદ્ધ ઉપયોગમાં ન રહી શકે તો પ્રતીતિ તો યથાર્થ રાખજે જ. આ પ્રતીતિ છે માર્ગની પ્રતીતિ અને શુદ્ધ આત્માની પ્રતીતિ. મારું આશ્રય સ્થાન એક શુદ્ધાત્મા છે અને એક શુદ્ધાત્મા ત્રિકાળી શુદ્ધાત્મા સિવાય કોઈ મારું આશ્રય સ્થાન ત્રણ લોક ત્રણ કાળમાં નથી, અને આશ્રય સ્થાન માટે કોઈ બીજો વિકલ્પ નથી કે આ સિવાય પણ આશ્રય હોઈ શકે થઈ શકે એ બીજો વિકલ્પ નથી. આશ્રયનો પત્તો ન લાગે અને આશ્રય ન થાય ત્યાં સુધી એને જંપ વળવો જોઈએ નહીં. એક જાતનો અજંપો રહેવો જોઈએ, ન માર્ગ હાથમાં આવે અંતર્મુખ થવાનો ઉપયોગને તો એની મૂંઝવણ થવી જોઈએ. મૂંઝવણ થાય તો મૂંઝવણ ટળવાનો ઉપાય પણ થાય, પણ જો મૂંઝવણ જ ન થાય તો એને મૂંઝવણ ટાળવાનો પ્રશ્ન નથી. એ તો સુખ ચેનથી પીડ્યો છે, જે સ્થિતિમાં પીડ્યો છે એ સ્થિતિમાં એને જરા પણ તકલીફ નથી, દુઃખ નથી, આરામ છે, મજા છે. એ થાય એટલું બાહ્ય ક્રિયામાં વાંચન આદિ શ્રવણ આદિ કરીએ છીએ આપણાથી. એ બહુ મોટી ભૂલ છે અભિપ્રાયની. જેવું વાંચન શ્રવણ કરતા જ ન હોય એની તો ચર્ચા કરવી જ અસ્થાને છે, પણ તત્વાભ્યાસ કરતા હોય એને પણ અભિપ્રાય આ બહુ મોટી ભૂલ છે એ વિચારવા યોગ્ય છે. શુદ્ધોપયોગમાં ન રહી શકે, હજી તો આવી શકવાની વાત છે, પછી રહેવાની વાત છે, ટકવાની વાત તો પછીની છે. મુમુક્ષુને તો પહેલા આવવાની વાત છે. શુદ્ધ ઉપયોગમાં ન રહી શકે તો પોતે પોતાને સાધક હોય તો પોતાને સંબોધન કરે છે, આત્મ સંબોધન છે કે તારે શુદ્ધ ઉપયોગમાં જ રહેવા જેવું છે. અને પોતે પોતાને કહે છે કે એ આત્મા જે તું શુદ્ધ ઉપયોગમાં ન રહી શકે તો એ શુદ્ધ ઉપયોગમાં રહેવા જેવું છે, બહાર નીકળવા જેવું છે, એ પ્રતીકમાં તો ફેર પડવો જોઈએ. ગ્રંથ બહાર આવ્યો એ પહેલા દૃષ્ટિ પ્રકાશનું પ્રકાશન થયું હતું. ઉપયોગ બહાર નીકળ્યા કે જમકા દૂધ સમજો, ગુરુદેવ શ્રી સ્વાનુભવી પુરુષ જેમ ક્યારે આ સિદ્ધાંતને કેવી રીતે વળગે છે, કેટલા જોરથી વળગે છે. આ તો પછી પુસ્તક આ ગ્રંથો બાર પછી આવ્યો છે, લગભગ 2033માં તેનું પ્રકાશન છે. પેલું 2023માં છે, એક દસકાનો ફેર છે. દસકામાં તો મુમુક્ષુ તૈયાર થઈ ગયા વાત જીવવા માટે. ઉપયોગ બહાર નીકળે એને ધર્માત્મા સૈદ્ધાંતિક રીતે સંમત કરતા નથી, એના સિદ્ધાંત બહાર નહીં આવે થાય. છતાંય બહાર જાય છે ધર્માત્માનો ઉપયોગ, એ અપવાદ છે, અપવાદ છે અને અપરાધ છે, બંને છે. અપવાદ છે એટલે અક્ષમ્ય અપરાધ નથી, અક્ષમ્ય અપરાધ છે, પણ છે અપરાધ, અપરાધ નથી એમ નથી. શુદ્ધ ઉપયોગમાં ન રહી શકે તો પ્રતીતિ યથાર્થ રાખજે. જો પ્રતીતિમાં ફેર પડ્યો તો સંસાર ઉભો છે, ઉપયોગ બહાર ગયો પરિણતિ તારી જોરદાર હશે, ખેંચાઈની અંદર આવશે. પણ પ્રતીતમાં ફેર પડ્યો પરિણતિ ચાલી જશે, સંસાર ઉભો છે, દીર્ઘ સંસારનો વિષય ઉભો થઈ જાય છે. શુદ્ધ ઉપયોગ અને પરિણતિ વાળાને દીર્ઘ સંસાર હોઈ શકે નહીં, એનો તો બહુ અલ્પ સંસાર છે, એને તો મુક્તિ આત્મકમાં છે. અને દ્રષ્ટિ અપેક્ષા એ તો મુક્ત જ છે, સહી મુક્ત, એને પરિપૂર્ણ મુક્ત સ્વરૂપનું સ્વામિત્વ હોવાને લીધે એ તો મુક્ત જ છે. ખરેખર તો એને એટલી મુક્તિની તમા નથી જેટલી એને આશ્રયભૂત વિષયની પકડ છે. પ્રતીતિ ખોરે એને બધું ખોયું છે, એને દીર્ઘ સંસાર છે. એક વાર શુદ્ધ ઉપયોગ થઈ ગયો હોય પણ પ્રતીતિ છૂટી જાય, પરિણતિ છૂટી જાય તો સંસાર ઉભો છે. એને એમ કહેવામાં આવે છે કે તું સંસારમાં આવી ગયો, સંસરણ થઈ ગયું, અને આ સંસારનો ભરોસો રાખવા જેવું નથી કે એ સંસાર કેવડો હશે. ભલે એ જીવનો સંસાર અનંતકાળ પર્યંતનો નથી હોતો તો પણ એની ઉત્કૃષ્ટ મર્યાદા અર્ધ પુદ્ગળ પરાવર્તનની છે, એ નાની સૂની નથી. અથવા કોઈ આત્માને સાગરોપમના વર્ષ સુધી પરિભ્રમણ કરવા પછી એને જો પાછી ફરી સાધક દશા હાથ આવે, કેમ કે એક વાર સાધક થયો એને તો બીજી વાર સાધક દશા આવવાની આવવાની ને આવવાની, એમાં તો કોઈ ફરક પડવાનો નથી. એક વાર આનંદનો સ્વાદ ચાખી લીધો પછી એનો આત્મા અનંતકાળ પર્યંત વગર આનંદે ઠરીને રહી શકે કે પરિભ્રમણ કરીને રહી શકે એ પરિસ્થિતિ રહેતી નથી. ફરીને આનંદની ખોજ ઉપડે છે એને, અને એ આનંદ માટે એ ફરીને તલસે છે, અને એ આનંદ મેળવે એને છૂટકો થાય છે અને મળે જ છે એને, પછી નહીં મળવાનો પ્રશ્ન પણ નથી. એ તો અનાદિ મિથ્યા દ્રષ્ટિને મળે છે તો સાદી મિથ્યા દ્રષ્ટિને મળવાનો તો પ્રશ્ન રહેતો નથી. તો સંસ્કારી છે, દીઠમગવ માર્ગ જોયેલો છે એવો છે એ તો, એટલે એને તો એ પ્રશ્ન રહેતો નથી, મળી જાય છે એને. પણ એ સાગરોપમમાં કેટલા દુઃખ ભોગવવા પડે, ક્યાં ક્યાં જન્મ મરણ કરવા પડે, કેટલા દુઃખની ઉપાધિમાંથી પસાર થાય એ પણ સંમત કરવા જેવું નથી. ઉપયોગ એક ક્ષણ બહાર જાય સંમત કરવા જેવું નથી તો સાગરોપમનું મિથ્યાત્વ સહિતનું પરિભ્રમણ કોણ સંમત કરે? શ્રીમદજી કહે છે કે તમતમ પ્રભાને રૌરવ નરક સંમત કરું છું, સાતમી નારકીનું તમતમ પ્રભા નામની પૃથ્વી છે, બહુ ગરમ છે, એક કણ અહીંયા આવે તો હજારો માઇલમાં પ્રાણી મરી જાય, એ સંમત કરું છું. મિથ્યાત્વ મોહની દર્શન મોહને હું સંમત કરતો નથી. પ્રતિકૂળતા આટલી સંમત છે, દર્શન મોહ મને સંમત નથી. કેમ કે દર્શન મોહના ગર્ભમાં અનંત વારની સાતમી નારકી ઉભી છે અને અનંતકાળનો નિગોદ ઉભો છે, એટલે એને સંમત કરવામાં આવતો નથી. એ તો જૈન દર્શન સિવાય નથી. અને શ્રીમદજીને જે સત્પુરુષો થયા એમને આ વિષયને બહુ ખોલ્યો, ગુરુદેવશ્રી એટલો ખોલ્યો, વચનામૃતમાં વિષય આવે છે, શ્રીમદજીએ ખોલ્યો. છેલ્લા જે આપણને જન્મના વચનો સ્વાધ્યાયમાં કામમાં આવે છે એ તો એ ન્યાય તો બહુ 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 મોટું નસીબ છે. આટલો ખુલાસો સો વર્ષ પહેલા આટલો ખુલાસો કોઈને જોતો હતો, મળતો નહોતો. એ પરિસ્થિતિ બહુ ભાગ જેવો સંપ્રદાયની ક્રિયામાં પડ્યા હતા ને એમને સેંકડો વર્ષથી ચાલતો હતો. છેલ્લા 700-800-900 વર્ષ પછી તો લગભગ મુનિ દશા લુપ્ત પ્રાય છે. જ્ઞાનનો ક્યાં કોક થાય, ગ્રસ્ત દશામાં તો એના એટલા પૂર્ણ હોય નહીં. લોકો ઓળખે, સત્સમાગમ કરે અને કાંઈ આત્મહિત માટે કાંઈ પણ વિચારી શકે. પરિસ્થિતિ એ રહી કે સંપ્રદાયમાં બાહ્ય ક્રિયાની અંદર એકદમ અંધશ્રદ્ધાથી ને ઓગ સંજ્ઞાથી ને લોક સંજ્ઞાથી દયાદાન કરે લોક સંજ્ઞાથી, ઉપવાસ તપ કરે લોક સંજ્ઞાથી, યાત્રાઓ કરે લોક સંજ્ઞાથી, બધું લોક સંજ્ઞાથી કરે. લોકોને સામે રાખીને જે કાંઈ કરવામાં આવે, અલ્પ શુભ ભાવ થાય, મોટો અશુભ ભાવ થાય અને લોક સંજ્ઞાનું ઝેર ચડે, ઉતારવું મુશ્કેલ પડે એ સ્થિતિ થાય. તીખાશ પ્રગટ થાય છે તેમ જ્ઞાયક સ્વભાવનું લઢણ કરવાથી અનંત ગુણ પ્રગટે છે. ઉપરમાં થોડોક વિચારાયો છે. પ્રતીત યથાર્થ રાખજે, એમાં સાધકને તો નિર્વિકલ્પ પ્રતીતમાં અને પરિણતિમાં ફેર ન પડવો જોઈએ. મુમુક્ષુની અપેક્ષા લઈએ તો એના વિચારપૂર્વકના નિર્ણયમાં અને વિશ્વાસમાં ફેર ન પડવો જોઈએ કે આ શુદ્ધોપયોગ જ માર્ગ છે. શુદ્ધોપયોગથી બહાર ગમે માર્ગ નથી. પછી ગમે તે શુભ ઉપયોગ નો પ્રકાર હોય પણ એ માર્ગ નથી. એ બંધનો માર્ગ છે, ત્રણે કાળે એ બંધનો માર્ગ છે અને બિલકુલ મોક્ષનો માર્ગ નથી. એટલો વિશ્વાસ, એટલી ખાતરી, એટલો નિર્ણય એને અવશ્ય રાખવો જ રહ્યો. એમાં ફેર પડ્યો એટલે આખું વ્યવહાર શ્રદ્ધાંત પણ ફરી ગયો. એને માટે તો કોઈ પછી રસ્તો સૂજવાનો અવસર રહેતો નથી. રસ્તો જ સૂજે નહીં એને. એને તો એમ છે કે આ કર્યા જ કરું, જે કર્યા જ કરું. તો વિચાર આ લઢણ ઉપરથી આવે છે. 132માં બોલ છે ને કે જેમ ઊંડી પીપરનું લઢણ કરવાથી તીખાશ પ્રગટ થાય છે તેમ જ્ઞાયક સ્વભાવનું લઢણ કરવાથી અનંત ગુણો પ્રગટે છે. જ્ઞાયક સ્વભાવનું લઢણ એક વાત છે અને બહિર્લક્ષી વાંચન વિચાર અને શ્રવણ એ બીજી વાત છે. આમાં મુમુક્ષુઓ ભૂલ ખાય છે ઘણી વાર. આપણે તો સમયસાર વાંચીએ છીએ, વારંવાર સમયસાર સાંભળીએ છીએ, અથવા સત્પુરુષના વચનામૃત, પ્રત્યક્ષ ઉપકારી ગુરુદેવના વચનામૃત વાંચીએ છીએ, શ્રીમદજીના વચનામૃત વાંચીએ છીએ, બહેનશ્રીના વચનામૃત વાંચીએ છીએ. આપણે તો આ કર્યા આ જ કરીએ છીએ, બીજું કરતા જ નથી અને આ જ કરવા જેવું છે ને આ જ કરીને આ જ લઢણ કરીએ છીએ. પણ એમાં જ્ઞાયક સ્વભાવનું લઢણ થાય છે કે એ સિવાયનું લઢણ થાય છે, આટલી વાત જરા બારીકાઈથી, સૂક્ષ્મતાથી, ઝીણવટથી તપાસવા જેવી છે. નહીતર મળી પાછો કાંઠે આવીને છેતરાઈ જાયશ. એટલે તો આપણે પ્રશ્ન એજન્ડા ઉપર લીધો, બહુ સમજીને વાત છેડી છે કે આપણે તો જે વચનામૃતો લઈએ છીએ એમાં તો વિષય, મુખ્યપણે વિષય તો એ જ છે. એટલે એ વાંચતા ને એ વિચારતા ને એ સાંભળતા એમ લાગે કે આપણે તો હવે જે કરીએ છીએ એ જ કર્યા કરો, જે કરીએ છીએ એ જ કર્યા કરો. તો એ બરાબર છે, આટલી વાત તપાસવા જેવી છે અને વિચારવા જેવી છે. જરા ઊંડા ઉતરવું અને જે વિષયમાં જાઉં એ વિષયનું તળિયું લેવું પૂરેપૂરું તલસ્પર્શી એની વિચારણા થવી જોઈએ અને બરાબર એની જેટલી સૂક્ષ્મતાથી ચેકફોડ થઈ શકે એટલી કરી લેવી જોઈએ. એવું નથી કે આપણી વાત છે અને આપણી વાતમાં કઈ ફૂલ રહી ગયું હોય તો ભાઈ આ પછી બધું આવું ક્યાં છેડછંછેડવી આ વાતને, એમ નહીં. જરાય પોલ ન રહી જાય એટલા માટે પણ છંછેડવી જોઈએ, એ આત્માર્થીનું લક્ષણ છે. જ્ઞાયક સ્વભાવનું લઢણ, એમાં જ્ઞાયક સ્વભાવનો પ્રયત્નનો અભ્યાસ હોય તો જ કહી શકાય. પહેલી વાત આ છે કે જ્ઞાયક સ્વભાવનું લઢણ કહેવું કોને? ઉપલક વાંચન વિચારને જ્ઞાયક સ્વભાવનું લઢણ કહી શકાય ખરું કે હરગીજ નહીં? એ તો પોતે કહેશે કોઈ કોઈ જઈએ કે ઉપર ઉપરની જિજ્ઞાસા જીવે અનંતવાર કરી છે એનાથી કાંઈ એનું ગયું નથી. ઉપલક વાંચન વિચારથી પણ તારું કાંઈ નહીં વળે, આ તો આવે છે વચનામૃતમાં બોલાવે છે આ બધા. તો આ જે વાંચન વિચાર કરે છે અને જ્ઞાયકનું લઢણ એમાં થાય છે અને નથી થતું એવા બે પ્રકાર ઊભા થાય છે, એને માટે વિચારવાનો તો વિષય ખરો કે નહીં? તપાસવાનો વિષય ખરો કે નહીં? કે એના માટે તપાસવાનો વિષય થાય છે. જ્યારે બે વાત આવે છે ત્યારે બે વાત વચ્ચેનો તફાવત તો પોતાના હિત માટે પોતાની હિત બુદ્ધિએ અવશ્ય અવશ્ય એને સમજવો જ રહ્યો. જો ન સમજે અને એમને થાબડ ભણા રાખે કે ચાલો આપણે કરીએ તો છીએ, કાંઈક તો કરીએ છીએ, કાંઈક તો કરીએ છીએ, હાવ કાંઈ કર્યા વગરના નથી, કે તું મોટા બફનમાં પડ્યો છો, સંપ્રદાયની અંધક્રિયા અને તારી અંધક્રિયામાં જ્ઞાની એમ કહે છે કે અમને તો કાંઈ ફેર લાગતો નથી, પણ ગુરુદેવના વચનામૃત સામે છે. અરે ગુરુદેવના શું ગમે એના હોય નહીં, તારી ભૂલ છે એમાં ગુરુદેવના વચનામૃત કરે પણ શું? હું ભૂલથી અન્યથા પ્રકારે પ્રવૃત્તિ કરતો એમાં વચનામૃત શું કરે? એમાં તો ઘણું ચોખ્ખું આવે છે, ઘણું માર્ગદર્શન આવે છે, ઘણી લાઈન દોરી આવે છે કે ઉપલક વાંચન વિચાર જુદી ચીજ છે, જ્ઞાયકનું લઢણ જુદી ચીજ છે, આ બે વચ્ચેની જુદી વાત તને સમજવામાં ન આવે તો સમજવી જરૂરી છે. છતાંય તું એમને ઓગે ઓગે નાના વાંચીએ છીએ, નાના સાંભળીએ છીએ, એમ તો કાંઈ નથી કર્યા વગર તો રહેતા નથી, એમ પત્તો ખાય એમ નથી. હા, અસ્તિત્વનું ગ્રહણ થવું જોઈએ, અસ્તિત્વનો ખ્યાલ આવવો જોઈએ, અસ્તિત્વનું પણ એ જ્ઞાયક સ્વભાવનું. હા, એ તો આપણે ચર્ચા કરવી છે, એને સ્વાધ્યાય કરવા બેઠા છીએ. તો કલાકની તો નવરાશ છે બરાબર, બીજી ઉપાધિ તો નહીં. મુખ્ય વાત છે કે એમાં જ્ઞાયકનો રસ પોસાવો જોઈએ, આત્મરસ ચૈતન્ય રસ આવવો જોઈએ અને લઢણમાં એની પરિણતિ થવી જોઈએ તો લઢણ છે. માત્ર ઉપલક ઉપલક વિકલ્પો ચાલે, વિચારો ચાલે, એ કોઈ લઢણ નથી. અથવા આટલું વંચાઈ ગયું, આ ગ્રંથ વંચાઈ ગયો, આટલો ગ્રંથ વંચાઈ ગયો, આટલા પાના રોજ વંચાઈ ગયા, આટલા કલાક રોજ વાંચ્યો, એ વસ્તુ નથી. એ બધી તો અવસ્તુ છે. જ્યાં અંદરમાં લઢણ નથી, પરિણતિ નથી, ત્યાં એ વસ્તુ નથી, પણ બધી અવસ્તુ છે ખરેખર. અને અવસ્તુમાં વસ્તુ માનવી એ કલ્પનાને, હવે ભાષામાં કહીએ તો કલ્પનાને દ્રઢ કરવાની વાત છે, કઠોર ભાષામાં કહીએ તો મિથ્યાત્વને દ્રઢ કરવાની વાત છે. કેમ કે કલ્પના મિથ્યાત્વની જ પર્યાય છે, બીજું કાંઈ નથી. તત્વનો અભ્યાસ કરતાં કરતાં સમ્યક પણ થાય અને ભૂલ થાય તો તત્વનો અભ્યાસ કરતા કરતા અનાદિનું મિથ્યાત છે એ દ્રઢ પણ થાય, વધી પણ જાય. જે મોટો વેપાર જોખમી છે, કાં તો કરોડો મળે ને કાં તો દિવાળું કાઢે, તો અનુભવ નો વિષય છે કે નહીં? ચાલો ખેલો કરવો છે, કરતા કે નહીં? ચાંદી નો ખેલો કરતા હતા, એરંડા નો ખેલો કરતા હતા, સિંગાણા નો ખેલો કરતા હતા, કાં તો કરોડો ઢોળીને ગામના ઘર ભેગા કરી નાખે અને નીતર પોતાનું ઉઠમણું થઈ જાય, એવો વેપાર છે, મોટો વેપાર છે. તત્વજ્ઞાન નો અભ્યાસ જવાબદારી નો બહુ મોટો વેપાર છે. એ તો જેમ જેમ ઉપર જાવ એમ જવાબદારી તો વધે છે. પટ્ટાવાળાની નોકરી ને જનરલ મેનેજરની નોકરી કઈ એક સરખી જવાબદારીની થોડી છે. એમ પગાર મોટો છે તો જવાબદારી મોટી છે, એમ ફળ મોટું છે તો એની જવાબદારી પણ મોટી છે. અહીંયા તો સિદ્ધાંતિક વાત એટલી છે 132 બોલની કે આ એક વિધિનો વિષય છે, લગણ છે એ એક વિધિનો વિષય છે. અને એ વિધિ એવી છે કે અંતરમાં નાયક સ્વભાવને પકડીને, ગ્રહણ કરીને, આશ્રય કરીને એનો જ રસ તીવ્ર થાય એને લગણ કહેવામાં આવે છે. નાયકનો જ રસ વૃદ્ધિગત થાય એ એનું લગણ છે, એ સિવાય લગણ, નાયકનું લગણ નથી, કાંઈક બીજું લગણ ચાલે છે. નાયકને છોડીને કાંઈક લગણ ચાલે છે. નાયક સ્વભાવ વિતરાગ સ્વભાવ સ્વરૂપ હોવાથી, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ હોવાથી એમાં વિતરાગતા, વિતરાગ રસ વધે છે, વિતરાગતા વૃદ્ધિગત થાય છે, વિતરાગતાની પ્રાપ્તિ થતી જાય છે. અને જ્યાં એમ નથી થતું ત્યાં બીજા લગણમાં રાગ રસ વધે છે અને રાગ રસની પ્રાપ્તિ થતી જાય છે, અને રાગના માર્ગે રાગના રસમાં જીવ આગળ વધી જાય છે. અંદરનો ફેર બહુ સાંકડો છે એટલે નજરમાં ન આવે, પણ એ સ્થૂળ દ્રષ્ટિમાં નજરમાં ન આવે, સૂક્ષ્મ દ્રષ્ટિમાં તો નજરમાં આવ્યા વિના આવે જ આવે. અને વિષય આ તો સૂક્ષ્મ દ્રષ્ટિનો જ વેપાર છે, આ સ્થૂળ દ્રષ્ટિનો વેપાર નથી. નાયકનો વિકલ્પ અને નાયકનું લગણ એ બે વચ્ચે શું તફાવત છે અંદરમાં, આ અંતર એને સૂક્ષ્મ દ્રષ્ટિથી પકડાવવું જોઈએ, અને ન પકડાય તો આખી બાજી હારી જાય. આપણે કહીએ ને ગુરુદેવના વચનામૃતમાં તો નાયકની જ વાત છે, બેનસેના વચનામૃતમાં પણ જ્ઞાયકની ઠામ ઠામ વાત આવે છે. અને કોઈ પણ જ્ઞાની સત્પુરુષ આચાર્ય બધાના કથનોનું કેન્દ્ર સ્થાન તો જ્ઞાયક શુદ્ધ આત્મા જ છે, કેમકે એમનું પરિણમનની પરિણતિ તો એના મહિમાથી ભરેલી છે, અથવા એનું મહિમા માયની એવા એમના એમની પર્યાય છે કે જેમાં એનો મહિમા સમાતો નથી. એટલે એ વાત મુખ્યપણે આવે જ આવે એ તો નિર્વિવાદ અને નિશંક વિષય છે. પણ પોતાને એનો વિકલ્પ રસ, રાગ રસ ઘૂંટાય છે કે પોતાને એનો ભાવ રસ, સ્વભાવ રસ ઘૂંટાય છે? રાગ રસ વિભાવ રસ છે અને જ્ઞાયકનું ઘૂંટણ સ્વભાવ રસ છે. એક રસ અને બીજો રસ પરસ્પર વિરુદ્ધ છે, અને એક રસમાં બીજા રસનો સદંતર અભાવ છે, તો આનો તફાવત જો ન સમજવામાં આવે તો એકના બદલે બીજું થતું હોય અને માનવામાં આવે કે પહેલું થાય છે બીજું નથી થતું, તો માન્યતાનો દોષ ઊભો થાય કે ન થાય? કે અવશ્ય માન્યતાનો દોષ અહીંયા ઊભો થાય, માન્યતાનો દોષ ઊભો થાય ત્યાં દર્શનનું વૃદ્ધિગત થયા વિના રે ને. આપણે તો સ્વાધ્યાયનો મુખ્ય વિષય આપણે એ રાખ્યો છે કે દર્શન નિર્ણય છેડો ક્યાં આડે છે આ વિચાર કર. જ્યાં જ્યાં ધાર્મિક પ્રવૃત્તિ છે ત્યાં ત્યાં ધાર્મિક પ્રવૃત્તિના માં દર્શન મૂળને કેટલું લાગે વળગે છે, ક્યાં દર્શન મૂળનો રસ વૃદ્ધિગત થાય, ક્યાં દર્શન મૂળનો રસ કપાય. આ બે વાત તારા પ્રયોજન ને હોવાથી જો તારા લક્ષમાં ન હોય ને તને સમજાય ને તો મોટી ગડબડ રહી જશે, તને ખબર પડશે. એટલે અહિયાં બહુ વચનામૃત તો બે સવા બે લીટીનું નામ જેમ લીંડી પીપર નું લઢણ કરવાથી તિખાશ પ્રગટ થાય છે જગતમાં, પૌરાણિક રીતે બહુ સર્વવિદિત દ્રષ્ટાંત છે. લીંડી પીપર એક એવું ઔષધ છે જે શરદી ઉપર કામ કરે છે, શરીરમાં ગરમી ફેલાવવા માટે. સામાન્ય લીંડી પીપરને જેમ જેમ લઢવામાં આવે છે એમ એની ગરમી આપવાની શક્તિ વ્યક્ત થઈને ઉપયોગ થઈ શકે એવી સ્થિતિમાં એ ઔષધ આવે છે. ક્યાંથી પ્રગટે છે એ તિખાશ અને એ ગરમી? કે એના એ લીંડી પીપળમાં અસ્તિત્વપણે એનું સત્વ રહેલું હતું, એ સત્વમાંથી પ્રગટે છે. ગુરુદેવની ભાષામાં કહીએ તો પથરામાંથી, જે પથરા સાથે ઘસવામાં આવે છે, ખરલમાં ઘસે છે ને, એ ખરલના પથ્થરમાંથી કાંઈ તિખાશ આવતી નથી. તિખાશ આવે છે એના સત્વમાં પડી છે, બહાર આવે છે. એમ આત્મામાં બેહદ જ્ઞાયક સ્વભાવ, બેહદ વિતરાગ સ્વભાવ, બેહદ સામર્થ્યનું સત્વ પડેલું છે. એને બહાર લાવવાની વિધિ એનું લઢણ છે. જેમ લીંડી પીપરની તિખાશ બહાર લાવવાની વિધિ એનું લઢણ છે, એમ આ પણ એનું લઢણ, આ એકમાત્ર એનો ઉપાય છે. કોઈ જાજા માર્ગ નથી, જાજા ઉપાય નથી, આ એકમાત્ર એનો ઉપાય છે. એ વિધિ કહેવાના શબ્દો, એ વિધિ કહેવાની શૈલી, એ અનેક પદ્ધતિ વિભિન્ન જ્ઞાનીઓથી વિભિન્ન પ્રકારે થઈ છે, પણ તે એક ને એક વાત કહેવા માટે થઈ છે. વાતમાં બીજો ફેર ક્યાંય છે નહીં, વિધિમાં ક્યાંય ફરક નથી. કહેનારની પદ્ધતિમાં ફરક લાગે, પણ વિધિ એ જ કહેવા માંગે છે. ગમે તે કહેવા માટે અનેક પદ્ધતિ એના માટે સંભવિત છે, હોઈ શકે છે અને છે, પણ ક્યાંય વિધિ બદલાતી નથી એ વાત તો એને કોઈ પણ સત્પુરુષના, કોઈ પણ આચાર્યના, કોઈ પણ શાસ્ત્રના વચનમાંથી એ વાત એની સમજમાં રહેવી જોઈએ. તેમ જ્ઞાયક સ્વભાવનું લઢણ કરવાથી અનંત ગુણો પ્રગટે. જ્ઞાયક સ્વભાવ એટલે અનંત ગુણોનો પિંડ. જ્ઞાયક સ્વભાવ એટલે એક જ્ઞાન ગુણ એમ પણ નથી, જ્ઞાયક સ્વભાવ એટલે અનંત ગુણ વિશિષ્ટ દ્રવ્ય. દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય એટલે દ્રવ્ય સ્વભાવ, સામાન્ય સ્વભાવ, નિશ્ચયનીના વિષયભૂત, શ્રદ્ધાના વિષયભૂત સ્વભાવ, એનું લઢણ કરવાથી અનંત ગુણો પ્રગટે છે. એ અનંત ગુણોને પ્રગટ થવાનું એકમાત્ર કારણ છે, એકમાત્ર એની આ વિધિ છે. વિધિના વિષયની ચર્ચા કરીએ તો વિધિનો વિષય, જેને વિધિ પ્રાપ્ત છે એવા સ્વાનુભવી સત્પુરુષના વચનોમાં આવે છે. કદી બિન અનુભવી, જેને અનુભવ નથી, એવા અજ્ઞાની કોઈ પણ વિદ્વાન, પંડિત, શાસ્ત્રપાઠી હોય એના વચનોમાં વિધિનો વિષય આવતો નથી. આ એક પડખાની ચોખવટ છે. વિધિનો વિષય ચાલે છે એટલે બાજુનું પડખું લઈએ છીએ વચનામૃતથી અડીને, કે વિધિનો વિષય, જેને વિધિની ખબર નથી, જેને વિધિનો અનુભવ નથી, એની વાણીમાં આવી શકે નહીં, સંભવિત નથી કે આવે. આ એક જ્ઞાની અને અજ્ઞાનીની વાણી વચ્ચેનો મોટો તફાવત છે. અને એ તફાવત આત્માર્થી પકડી શકે છે જે વિધિને શોધતો હોય તે. વિધિ એટલે માર્ગ. માર્ગને શોધવા નીકળ્યો હોય, ઉપાયને શોધવા નીકળ્યો હોય, એને સત્પુરુષના વચનમાંથી એ માર્ગ પ્રકાશની જેમ, સર્ચ લાઇટની જેમ એને નજરે પડે છે અને એને પ્રતીતિ આવે છે કે આ સત્પુરુષ છે, આ દીઠ મગા છે, એને માર્ગ જોયો છે, માર્ગ જોયો છે એને કહે છે, એને ખ્યાલ આવે છે. બાકી એની એ વાત એ જ પ્રકારે કહેતો કોઈ એ બિનઅનુભવી પુરુષ, આત્મા, કોઈ આત્મા એ વાતને કહી શકતો નથી, કેમ કે એ વિષયથી એ જાણ છે, એ ક્ષોભનો વિષય નથી, એ સ્વાનુભવનો વિષય છે. અને સ્વાનુભવનો વિષય વગર સ્વાનુભવે વ્યક્ત કરવો એ કોઈ રીતે સંભવિત નથી અને શક્ય પણ નથી. તેથી જ્ઞાનીના વચનમાં નિમિત્તત્વ છે બીજાને જ્ઞાની થવાનું, અજ્ઞાનીના વચનમાં ત્રણ કાળમાં નિમિત્તત્વ નથી કે કોઈને એનાથી સંવેગ પ્રગટે. આજે દેશના લબ્ધિનો ત્રૈકાળિક સિદ્ધાંત છે, અનાદિ અનંત સિદ્ધાંત છે, એની પાછળનું આ રહસ્ય છે. એ તો શ્રીમદજીએ જ્યાં કહ્યું કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, ત્યાં એ આત્માર્થી જીવ વિધિના વિષયને પકડી લે છે. એને સાંભળતા એમ લાગે છે કે માર્ગની વિધિ આ જાણે છે અને કહે છે નક્કી આ સત્પુરુષ છે. અને એ વિધિને શોધવા માટે સાંભળતો હોય ને વિધિનો વિષય ન આવતો હોય ત્યારે એને એમ લાગે કે વાત તો ઘણી આવે છે પણ વિધિની વાત ક્યાંય આવતી નથી, આ ખાલી ખમ છે. એને ન વિદવત્તામાં આકર્ષણ થાય, ન પંડિતાઈમાં આકર્ષણ થાય, ન એને ક્ષોભમાં આકર્ષણ થાય, ન ભાષામાં આકર્ષણ થાય, કોઈ વક્તૃત્વ કળામાં, ઓરેટરીમાં એ ક્યાંય ફસાઈ જાય એટલો ફેર પડે અને એ બચી જાય, બીજો ફસાઈ જાય. એટલે વિધિના વિષયના તો ઘણા બોલ છે આ શાસ્ત્રમાં. આત્મસાત કરવું ને લઢણ, એટલે એમાં જ્ઞાયકને લક્ષે અંતરમાં જ્ઞાયકના પ્રયત્ન સહિત જ્ઞાયક રસ ઘૂંટાય છે તો એને લઢણ કહેવામાં આવે છે. આજે શ્રુત પંચમી છે ને, આ શ્રુતનું હાર્દ આ છે વિધિ, શ્રુતનું હાર્દ વિધિ છે. અને સમયસારમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન એને આત્મન તત્વમ એવો શબ્દ વાપર્યો છે, આત્માનું તત્વ વાપર્યું છે. પણ પ્રભુ આત્મા પોતે તો તત્વ છે અને તમે એને આત્માનું તત્વ કહો છો કે હા આ તત્વનું તત્વ છે. આત્મા પોતે તત્વ છે અને આ વિધિ એ તત્વનું તત્વ છે. આત્મન તત્વમ બે જગ્યાએ આ શબ્દનો પ્રયોગ કર્યો છે, એક છે 239 કળશમાં અને એક છે 246 કળશમાં આ શબ્દનો પ્રયોગ કર્યો છે અમૃતચંદ્રાચાર્યજી. આમાં તો આપણે કેટલાક બોલને વિષયનું વર્ગીકરણ આપી દીધું છે, એમાં વિધિનો વિષય લીધો છે, માર્ગની વિધિ પહેલો છે 13 નંબરનો બોલ, 13 પછી 36 84 132 તો આપણે ચાલે છે ઘણા પરિણામ. સાલ તો 132 છે. 13, 34, 84, 136, 157, 158, 162, 163, 164, 325, 326, 328, 329 છે. 319 નથી લીધો. 318, 350, 353, 373, 381, 383, 385 અને 385. આટલા બોલ વિધિના પ્રકરણ ઉપર પ્રકાશ પાડે છે. વિષય એકનો એક છે, કેટલા પડખેથી એને એના ઉપર પ્રકાશ પાડે છે, વિષયને એનલાઇટ કરે છે એ કહેનારના સામર્થ્યને સૂચવે છે. બાકી સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોઈ વિષય તત્વજ્ઞાનની દ્રષ્ટિએ હોય તો આ વિધિનો વિષય છે. પાંચ છ બોલ ઘણા બોલ છે, લગભગ 15-20 બોલ છે. હા, એવું સંકલન કરવાનો વિચાર આવ્યો છે કે જે વર્ગીકરણ કર્યા છે એવા બોલોનું જુદું સંસ્કરણ કરવું, પ્રકાશન કરવું. જેમ કે વિધિના વિષય બોલ તો વચનામૃતમાંથી લેવા, પરમાગમસારમાંથી લેવા, શ્રીમદ્જીના ગ્રંથમાંથી લેવા અને બીજા કોઈ સત્શાસ્ત્રોમાંથી પણ મળે તો લેવા. જુદું નામ એને આપ્યું અને એક પુસ્તકનું જુદું એક જ જગ્યાએથી એક વિષય મળે, તાકાતનો એટલો ઊંડો ઉતરે આત્માર્થી જીવ, એવી પાત્રતાનો લેવો. એવા આપણે તો લગભગ 25-30 વર્ગ કર્યા છે એક ગ્રંથમાંથી. બધા પુસ્તકો દ્રવદૃષ્ટિ પ્રકાશના ચર્ચામાં વર્ગીકરણ કર્યું છે, આમાં વર્ગીકરણ કર્યું છે અને પરમાગમ સારનું પણ વર્ગીકરણ કર્યું છે, થઈ ગયું છે. એ તો હમણાં જ કર્યું છે. આમાંથી લેવો હોય તો લઈએ, આના પછીનો બોલ 15 મિનિટ છે આપણે. 132 પછી 146 છે. કોઈ દ્રેવ પોતાના સ્વરૂપને છોડતા નથી, છે દ્રેવ. કોઈ દ્રેવ પોતાના સ્વરૂપને ત્રણેય કાળમાં કોઈ એક સમય માટે પણ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે એવું બનતું નથી. કોઈ દ્રેવ પોતાના સ્વરૂપને છોડતા નથી. આત્મા તો પરમ શુદ્ધ તત્વ છે. હવે આત્મા ઉપર વાત લઈએ છીએ કે આત્મા તો પરમ શુદ્ધ તત્વ છે, તેમાં ક્ષાયોપશમિક આદિ ભાવો નથી. તું તારા સ્વભાવને ઓળખ, અનંત ગુણ રત્નોની માળા અંદર પડી છે તેને ઓળખ. આત્માનું લક્ષણ અથવા ત્રિકાળી સ્વરૂપ ઓળખીને, લક્ષણ દ્વારા ત્રિકાળી સ્વરૂપ ઓળખીને પ્રતીત કર. અહીંયા ઓળખીને પ્રતીત કરવું એ એક જેને જેને વિધિ હાથમાં નથી આવી એને વિધિ હાથમાં લેવા માટેનો એક માર્ગદર્શન છે. વિધિના વિષયમાં માર્ગદર્શન આપતા કોઈ એમ કે વિધિ તો જેને એવો પ્રશ્ન ઉપસ્થિત થવા યોગ્ય છે કે જે નાની છે અને જેને માર્ગની વિધિ પકડાવી ગઈ અને જે માર્ગે પ્રયાણ કરે છે એને તો વિધિ મળી ગઈ, એ વિધિને જાણે છે ને, અને માર્ગમાં નથી આવ્યા એ વિધિને જાણતા નથી, એને વિધિ પકડવા માટે શું કરવું? તો આ 146મો બોલ છે એના માટે, એટલે એને વિધિનું નામ આપ્યું છે. અહીંયા એમ કહ્યું કે છ દ્રવ્યમાં કોઈ દ્રવ પોતાનું સ્વરૂપ છોડતા નથી, તો તારા આત્માએ પણ તારું મૂળ સ્વરૂપનો કદી ત્યાગ કર્યો નથી. ભલે અનંતકાળથી તું સંસારમાં રહ્યો છો અને અનંતકાળથી તને તારા સ્વરૂપનો પત્તો નથી, પણ જો તને કાયમ માટે નિષ્કલંક દશામાં સુખી રહેવાની ભાવના થઈ હોય, એને પૂર્ણ શુદ્ધતા કહીએ, પૂર્ણતાનું લક્ષ્ય કહીએ, તો પહેલા તારા સ્વરૂપની શોધ કર. તારા તારા સ્વરૂપનો તે ત્યાગ કર્યો નથી. મોટામાં મોટી તને હોશ ને ઉત્સાહ આવે ને તને આશા બંધાય તારા કામને, એમ માણસને એમ થાય છે ને કે આશા છે કે આ કામ તો અમારું ફળીભૂત થઈ જશે, અમને આશા બંધાણી છે. સંજોગો જોતા હવે એમ લાગે છે કે આ કામમાં હવે કાંઈ વાંધો નહીં આવે, એમ તારા સ્વરૂપે તારા શુદ્ધ અસ્તિત્વનો ત્યાગ કર્યો નથી, તારા શુદ્ધ સ્વભાવનો કદી ત્યાગ કર્યો નથી. આ તને તારા સ્વરૂપને ઓળખવા માટે સર્વકાળે વિદ્યમાન એવું જે તારું શુદ્ધ સ્વરૂપ, એ તને તારા સ્વરૂપને ઓળખવા માટે બહુ મોટી આશાનું સ્થાન છે. માણસને કંઈક આશાનો ટેકો મળવો જોઈએ છે. કોઈ કામ કરતા નિરાશ થઈ જવાય તો એ કામની અંદર માણસ આગળ નથી વધી શકતો, એનો પ્રયત્ન છે એ શિથિલ થઈ જાય છે અથવા છૂટી જાય છે. અહીંયા પ્રયત્ન ઉપડવાનું બહુ મોટું કારણ છે. એટલે પહેલા વિધિની વાત શરૂ કરતા પહેલા એક વાતની ખાતરી આપી કે છે દ્રવ્ય જેમ એના સ્વરૂપને છોડતા નથી. એક એક વાતમાં બહુ ગંભીરતા છે, એ એટલા ઊંડાણથી વાત આવતી હોય છે કે ક્યારે કયા જીવને શું જરૂર છે એની ખબર હોય છે. એનું લક્ષ હોય તો ગોળી વાગી જાય, લક્ષ ન હોય તો ઉપરથી ચાલ્યો જાય. બાકી કહેનારને ખ્યાલ હોય છે કે આને કેવી રીતે વાત દેવી. તો કહે છે કે તારે જરાય મૂંઝાવાની જરૂર નથી. છે દ્રવ્ય પોતાના સ્વરૂપનો ત્યાગ કરતો નથી, એનો અર્થ કે તારા આત્માએ તારા સ્વભાવનો ત્યાગ કર્યો નથી. તારો સ્વભાવ સદાય મોજૂદ છે અને એમાં તારા સ્વરૂપને વિશે ક્ષોપ્ષમ આદિ, એટલે ક્ષોપ્ષમ ભાવ અને ઉદય ભાવ, બે ભાવ તો એને વર્તમાનમાં પરિચિત છે. ઉપસમ ભાવ અને ક્ષાય ભાવ એનાથી પોતે અપરિચિત છે, એટલે એની એને ખબર નથી કે ભાવ કેવા છે. પણ જે બે ભાવ એને અનુભવ ગોચર છે, વિદ્યમાન છે, એ કહે છે કે તારા ભાવ નથી. એ તારા શુદ્ધ તત્વમાં એ છે જ નહીં, એ ભાવ એમાં નથી, એવા ભાવ સ્વરૂપે તારું તત્વ નથી, અને એ ભાવથી કોઈ પર થઈને પાર થઈને તારે આ તત્વને શોધવાનું છે, ઓળખવાનું છે. તેમાં નથી એટલે આત્મા પરમ શુદ્ધ તત્વ છે. ક્ષોપ્ષમ ભાવમાં જ્ઞાનનું ક્ષોપ્ષમ છે, પછી કષાયની મંદતા થાય છે તે ચારિત્રનું ક્ષોપ્ષમ છે. કોઈ ઓછી શક્તિવાળા જીવો દેખાય છે અને કોઈ વધારે શક્તિવાળા જીવો દેખાય છે ત્યાં એને પુરુષાર્થનો વીર્યનો ક્ષોપ્ષમ છે. ખાસ કરીને આત્મકાર્ય કરવામાં જ્ઞાનનો ક્ષોપ્ષમ, ચારિત્રનો ક્ષોપ્ષમ, વીર્યનો ક્ષોપ્ષમ એ કામ લાગે છે. પણ જ્યાં સુધી એ ક્ષોપ્ષમ અવળો પ્રવર્તે છે ત્યાં સુધી એ અવળું કાર્ય સાધે છે, સવળો પ્રવર્તે ત્યાં એ સવળું કાર્ય સાધે છે. પણ અહીંયા તો એમ લેવું છે પારિણામિક ભાવરૂપ સ્વભાવ છે ને, તો કે ક્ષોપ્ષમ ભાવ એ તારું સ્વરૂપ નથી, ક્ષોપ્ષમ ભાવે નથી. બારનું જાણપણું એ પણ ક્ષોપ્ષમમાં જાય છે. હા, આમ તો ક્ષોપ્ષમ કોઈ અંદરનું બહારનું એ ક્ષોપ્ષમ ક્ષોપ્ષમમાં જાય છે, વિશાળ વિષય છે. ક્ષોપ્ષમ કોઈ પણ ગુણ ન લઈ શકાય, એકલો જ્ઞાનનો જ લેવાય એમને. કષાય મંદ થાય છે એ ચારિત્ર ગુણનો ક્ષોપ્ષમ છે, વીર્યનો ઉઘાડ છે એ પુરુષાર્થનો ક્ષોપ્ષમ છે. તો એ બધા ક્ષોપ્ષમ ભાવે કોઈ પણ ગુણનો પર્યાય હોય એ મૂળ તત્વમાં એ નથી, મૂળ તત્વ એ સ્વરૂપે નથી. આખી જાત ફેર લઈ જવી છે. નિયમસારમાં તો ભાવના ભાવે છે આચાર્ય ભગવાન પોતે, એટલે તો ચારેય ભાવને લઈ લે છે, કેમ કે પોતાને ઉપસમ ભાવ અને ક્ષાયિક ભાવ વર્તે છે. એ પણ નથી, એમને ઉપસમ ભાવની અને ક્ષાયિક ભાવની ખબર છે કે ઉપસમ ભાવ સમ્યક છે, ઉપસમ ભાવ ઉપસમ ભાવ, એના ઉપરથી ક્ષાયિક ભાવ પણ એમને સમજાય છે. ભલે કોઈને પ્રગટ હોય કોઈને ન હોય પણ એના જ્ઞાનનો વિષય થઈ જાય છે. અને ઉદય ભાવ તો સર્વને પરિચિત છે, એ ચારેય ભાવોથી પાર વસ્તુ લઈ લે છે નિયમસારને, કેમ કે એમાં એ નથી ને આમાં આ નથી. એ ચારે ક્ષણિક ભાવો છે, એમાં ત્રિકાળી સ્વભાવ નથી, અને ત્રિકાળી સ્વભાવમાં ક્ષણિક ભાવો નથી. બંને જુદા જુદા વર્ગમાં હોવાથી એકમાં બીજાનો અભાવ છે. જેની ઓળખાણ કરવાની છે અને ઓળખાણ કરીને જેની પ્રતીત કરવાની છે અને એ ઓળખાણ અને પ્રતીત કરતા જે વિધિ ઊભી થાય છે, એ વિધિ ક્યાં વચ્ચે આવે છે કે ઓળખાણ અને પ્રતીત કરતા સાધની સિદ્ધિની વિધિ હસ્તગત થાય છે, એ વિધિ ઉત્પન્ન થઈ આવે છે. એટલે અહીંયા એને વિધિના વર્ગીકરણમાં નાખ્યું છે. એ વિધિ પ્રાપ્ત થવા માટે ક્ષોભસમ ભાવ આદિ જે ચારે વિભાવ ભાવમાં ગણીને એનો આશ્રય છોડાવે છે. કેમ કે આશ્રય વિધિની અંદર આશ્રય થાય છે અને એ આશ્રય ત્રિકાળી સ્વભાવનો જ થાય છે. વિધિ સ્વયં પ્રવૃત્તિ રૂપ છે, અને જે એનો આશ્રય સ્થાનનો વિષય છે એમાં કોઈ પ્રવૃત્તિ નથી, એ વિધિ ઉપશમ ભાવ અને ક્ષાયિક ભાવ સ્વરૂપે હોવા છતાં વિધિનો વિષય જે આશ્રય સ્થાન છે એ એનાથી પાર છે, એ પારિણામિક ભાવ સ્વરૂપે છે. મને થોડું સંભળાય છે. નિરાશ્રય એટલે કોઈ સ્વતત્વનો પણ આશ્રય નહીં એમ નહીં, કોઈ પણ ક્ષણિક ભાવોનો આશ્રય નહીં. અને કહેવાની જરૂર નથી કે કોઈ રાગાદી કે પરભાવોનો પણ અથવા પરદ્રવ્યનો પણ પરપદાર્થનો પણ આશ્રય નહીં, એને નિરાશ્રય પણ કહે છે. કેમ કે નિરાલંબન શબ્દ આવે છે કે કેવો છે મોક્ષ માર્ગ, કે નિરાલંબન માર્ગ છે. પણ નિરાલંબન નો અર્થ શું કે જેને કોઈ બાહ્ય આલંબન નથી એને અહીંયા નિરાલંબન કહેવામાં આવે છે. પણ અંદર પરમાત્મ તત્વનું આલંબન તો એને અવશ્ય છે ને, છે. પરમાત્મ તત્વનું પણ આલંબન નથી એવો નિરાલંબન નો અર્થ નથી. એ સાપેક્ષ શબ્દ છે, અપેક્ષિત શબ્દ છે. એકાંત નથી એની અંદર કે પોતાના આત્માનું આલંબન ન હોય એમ નથી કઈ. એટલે અહીંયા બહુ આગળથી વાત ઉપાડી છે વિધિ પ્રાપ્ત કરાવવા માટે કે તારા દ્રવ્ય સ્વભાવનો ત્યાગ નહીં થયો હોવાથી તારા દ્રવ્ય સ્વભાવને ગ્રહણ કરવું, ઓળખવું, પ્રતીત કરવી અને એનો અવલંબન લેવારૂપ વિધિ ઉત્પન્ન થવી એ કાર્ય સંપન્ન થવામાં કાંઈ વાંધો નથી. આ એક બહુ આશાસ્પદ પરિસ્થિતિ છે કે અનંત કાળમાં ભલે તે સામું જોયું નથી તો પણ તારો કારણ પરમાત્મા તારા દરવાજે સદાય ઉભો રહે છે અને તારો દરવાજો ખખડાવે છે કે કમાડ ખોલ તો તને મારા દર્શન થાય, ખોલ કમાડ. ઉભો જ છે, એ થાકતો નથી. અનંત કાળ ઉભો રહે છે એને થાક લાગતો નથી, એટલું સામર્થ છે એનામાં. પણ કહે છે કે જે વર્તમાન વર્તતા તને ક્ષાયક શમિક આદિ ભાવો છે એ ભાવોમાં આત્મા જે પરમ શુદ્ધ તત્વ છે એ નથી, ત્રિકાળી તત્વ એમાં નથી. તું તારા સ્વભાવને ઓળખ. આ વિધિ સંપ્રાપ્ત થવા માટે પહેલામાં પહેલું એનું કોઈ પગથિયું હોય તો તે ત્રિકાળી સ્વરૂપને ઓળખવા સંબંધીનું છે. જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવી આત્માનો પ્રથમ નિશ્ચય કરવો, પ્રથમ એને ઓળખવો અને એ નિર્ણયની દિશામાં પ્રયત્ન કરીને એકવાર ઓળખાણ થવી, આ પહેલામાં પહેલું એનું વ્યવસ્થિત કાર્ય છે, પદ્ધતિસરનું કાર્ય છે, વિધિવત કાર્ય છે, વિધિનું વિધિવત કાર્ય. આ વિધિના વિષયમાં વ્યવસ્થિત વાત છે કે પહેલા તો ઓળખાણ કર. અંદરમાં તો અનંત ગુણ રત્નોની માળા પડી છે મોટી હિમાલયની પર્વતની હારમાળા હજારો માઇલમાં પડી છે એમ તારા ગુણ ભંડારમાં અનંત ગુણ રત્નોની માળાઓ પડી છે. થોડા ઘણા રત્નો નથી, પાર નથી, એટલા ગુણ રત્નો પડ્યા છે. તેને ગુણ સમૃદ્ધ આત્માને, ગુણ ભંડાર આત્માને એક વાર ઓળખી લે. ઓળખાણ થઈ, પીછાણ થઈ, એક એવી ખાણ હાથમાં આવી કે જે ખાણ કદી ખૂટવાની નથી. અનંત કાળ માણસ લોકોમાં કહે છે કે પૈસા ન કામ કરે ત્યાં ઓળખાણ કામ કરે છે. ઓળખાણ જેવું કામ કરે એવું કામ પૈસા કરી શકતા નથી. નહીતર સામાન્ય રીતે પૈસાથી બધું કામ થાય છે, પણ કેટલાક કામ એવા હોય છે કે પૈસાથી નથી થતા, છતાં ઓળખાણથી થઈ જાય છે. એમ આ આત્માની ઓળખાણ એક સર્વોત્કૃષ્ટ ઓળખાણ છે કે જેનાથી એને સિદ્ધ પદનું રજિસ્ટ્રેશન મળી જાય છે. સિદ્ધ પદ રજિસ્ટર થઈ ગયું, ત્યાં પાકું થઈ ગયું. એને શંકા પડતી નથી કે હવે મારે મુક્તિ કરવામાં શું થશે. એને તો પોતાનું નિજપદ ઓળખાણમાં આવતા ઉલટાનું એમ થાય છે કે મુક્તિ કરવાનો ભ્રમ મારા પદમાં ઉત્પન્ન કરવા જેવો નથી. એ પણ એક ભ્રમણા છે કે જેમાં મુક્તિ ઉત્પન્ન કરવી. મુક્તિ તો સમજાઈ ગઈ છે, કરવાની વાત નથી, સમજવાની વાત હતી તે સમજાઈ ગઈ છે. દિગંબરના આચાર્યએ કહ્યું છે મુક્તિ થતી નથી, પણ મુક્તિ સમજાઈ જાય છે. આ સમજાઈ જાય છે, આ વાત છે. એ ઓળખાણનો વિષય છે એમાં. અને ઓળખાણથી ભેદ નિર્વિકલ્પ પ્રતીતિ ઉત્પન્ન થાય છે, એનો એક પ્રોસેસ શરૂ થઈ જાય છે. એને સમ્યક સમ્મુખ દશા કહેવામાં આવે છે. વધારે વિસ્તાર વાળું પ્રકરણ છે.
જય શ્રી સિમંદર ભગવાન. જય.